તારીખ 31/7/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 220 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 160
227 પ્રશ્ન 220 પ્રશ્ન આવે છે મૂંઝવણ માંથી માર્ગ મળે તે કેવી રીતે વચનામૃત એટલે બેનશ્રીના વચનામૃત નો ગ્રંથ છે એમાં જીવને માર્ગ માટેની મૂંઝવણ થાય તો એને માર્ગ મળે એવી વાત આવે છે એના ઉપર સ્પષ્ટીકરણ માંગ્યું છે મૂંઝવણનો અર્થ શું થાય છે કે માર્ગની ચાહના છે અને માર્ગ મળતો નથી એટલે ઉત્પન્ન થયેલી કુદરતી લાગણી છે નેચરલ ફિલિંગ એનું નામ મૂંઝવણ મૂંઝવણ એમ સૂચવે છે માર્ગની ચાહના છે જેને મૂંઝવણ નથી એને ચાહના નથી એમ સાબિત થાય છે વગર કહે એ મૂંઝવણ જ્યારે ઉગ્ર સ્વરૂપ પકડે છે ત્યારે વેદના આવે છે શરૂઆતમાં ચિંતના થાય છે ચિંતામાંથી મૂંઝવણ થાય છે ચિંતા કરવા છતાં માર્ગ ન મળે તો મૂંઝવણ થાય છે મૂંઝવણ આવ્યા છતાં માર્ગ ન મળે તો વેદનામાં આવે છે એ તો ડિગ્રી ફરક છે એક જ પ્રકારના પર્યાયો છે અવસ્થાઓ છે એની જુદી જુદી ડિગ્રી છે તારતમ્ય ભેદ છે પણ એ સૂચવે છે શું કે માર્ગની ચાહના છે 195 માં શું લીધું કે માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ હોય એટલે ચાહના ઉત્પન્ન થઈ હોય તેણે બધા વિકલ્પ મૂકી દઈને એક નીચે કહ્યો તે વાત વારંવાર સ્મરણમાં લેવા જેવી છે એમ કરીને વેદનાની વાત કરી છે એ વાત 195 માં કૃપાળુ દેવે કરી છે એ જ વાત વચનામૃતમાં બેનશ્રીએ કરી છે બધા જ્ઞાનીઓ પોતાની ભાષામાં એક જ વાત કરે છે ભાષા દરેકની મૌલિક જુદી જુદી હોય છે પણ અભિપ્રાય અને અભિપ્રાયનો વિષય તો બંને એક છે એમણે પણ કહ્યું કે મૂંઝવણમાંથી માર્ગ મળે ચાહના કયો જરૂરત કયો અને બહુ પ્રેક્ટિકલ અંગ્રેજીનો તો ઇડિયમ છે અંગ્રેજી ભાષામાં કે નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન જેટલી અત્યાર સુધીમાં ભૌતિક શોધખોળ થઈ છે એ પણ જરૂરિયાતમાંથી જ થયેલી છે અને એવો જીવ સ્વભાવ છે કે જ્યાં સુધી જરૂરત ન દેખાય ત્યાં સુધી એનો પુરુષાર્થ એ વિષયમાં એ દિશામાં ચાલે નહીં એ જીવ સ્વભાવ છે એટલે આ વિષય એકદમ નેચરલ છે કુદરતી છે સમાધાન આપે છે કે મૂંઝવણ યથાર્થ થાય તો તેને માર્ગ મળ્યા વગર રહે જ નહીં એવું વસ્તુનું સ્વરૂપ છે સૈદ્ધાંતિક વાત કરીશ વસ્તુ સ્વરૂપ એવું છે કે યથાર્થ પ્રકારે મૂંઝવણ થાય અને માર્ગ ન મળે એવું બને નહીં
બધી જગ્યાએ
એનું કારણ શું છે કે દરેક પ્રકારમાં સમજણથી બૌદ્ધિક સ્તરથી સમજે છે માણસ, અને કોઈ વાર આર્ટિફિશિયાલિટીમાં પણ આવે છે, કૃત્રિમતામાં આવી જાય છે. હવે વેદનામાં તો વેદનાની કૃત્રિમતા પણ આવી શકે છે, અને વેદના યથાર્થ પણ આવી શકે છે. યથાર્થ આવે છે ત્યારે એને માર્ગ મળ્યા વિના જતો નથી. તો કે યથાર્થ વેદનાનું લક્ષણ શું અને અયથાર્થ વેદનાનું લક્ષણ શું એ અહીંયા વિચારવું જોઈએ, તો વિષય સ્પષ્ટ થાય. જેને યથાર્થ વેદના હોય, આ તો ઉન્નતિ ક્રમનો વિષય થઈ ગયો ને, ત્યારથી ઉન્નતિ ક્રમ શરૂ થયો એનો, તો બીજા સ્ટેજમાં એનું લિંક છે કે જે યથાર્થ વેદનામાં આવે એને ઉદાસીનતા પ્રાપ્ત થયા વિના રહે. કોઈ પણ ચિંતા ઉદાસીનતાને ઉત્પન્ન કરે છે એ તો પ્રત્યક્ષ જોવામાં આવે છે, જનરલ વાત છે. તો અહીંયા પણ યથાર્થ ચિંતના, યથાર્થ ગુંજવણ, યથાર્થ વેદના આવે તો એની સાથે એને ઉદાસીનતા આવ્યા વિના રહે. ₹2500 જેને આપ્યા એના સાળા, ત્રણ દિવસ સુધી પાણીમાં ચાલ્યા અને એના પોતાના ગામ વિસનગર પહોંચ્યા. 3 દિવસ સુધી કોઈની સાથે સંપર્ક કરવાની પરિસ્થિતિ નહોતી, બધા ગામડાઓ પાણીથી ડૂબેલા હતા, એટલે ક્યાંય સંપર્કનો પરિસ્થિતિ રહી નહોતી, બધા કોમ્યુનિકેશન બધા ખલાસ થઈ ગયેલા. એના મા બાપે 3 દિવસ સુધી ખાધું નહોતું ચિંતાને વશ. છોકરો મુંબઈથી નીકળ્યો છે, પહોંચ્યો નથી આપણે ત્યાં ઘરે, અને અહીંયા તોફાન થયું છે, શું થયું છે? 3 દિવસ કઈ પહોંચતા, સીધે સીધો પહોંચે તો 3 દિવસ લાગે નહીં. બસમાં નજીકના પરિસ્થિતિમાં આપ ફસાઈ ગયો, તો ચિંતા થાય ત્યારે ઉદાસીનતા આવી કે ખાવું ભાવતું નથી, 3 દિવસ ખાધું નથી ને 3 દિવસ ઊંઘ્યા નથી, સૂતા નથી, એક છોકરો ખોવાઈ ગયો. એમાં પોતાનો આત્મા ખોવાઈ ગયો છે, પોતાનું મૂળ અસલ સ્વરૂપ શું છે એની ખબર નથી, એની જીવને ચિંતા નથી. આ એક બીજી મોટી ટ્રેજેડી છે. આ પણ એક ટ્રેજેડી કરુણતા છે, સંસારની આ એક કરુણતા છે. જીવ સુખી નથી, સુખ માટે પ્રયત્ન કરે છે, સદા એ સુખને મટીરિયલાઇઝ કરતો નથી, સુખનું સ્વરૂપ સમજતો નથી અને પોતાનું સ્વરૂપ સમજતો નથી. એટલે જ્ઞાનીઓએ આ વિષયની અંદર માર્ગદર્શન આપ્યું કે જો ભાઈ, તને પહેલા તો જરૂરત લાગી છે કે મારે આ બધા અનેક પ્રકારના દુઃખોથી છૂટવું છે. સંસારના બહુભાગ પ્રાણીઓ દુઃખી થતા જોવામાં આવે છે. જ્ઞાનીની દ્રષ્ટિએ તો બધા જ સંસારી દુઃખી છે, પણ સંસારીની દૃષ્ટિએ કેટલાક દુઃખી ને કેટલાક સુખી છે, પણ સુખીનો પર્સેન્ટેજ બહુ ઓછા છે. એ સુખી માણસોને પૂછો ત્યારે એ માનસિક દુઃખમાં તો એ ઊભા છે, ટેન્શનમાં એ લોકો ઊભા છે, એ વાત તો સ્પષ્ટપણે જાહેર થઈ ગયેલી છે આંકડાઓથી. કે જે ધનાઢ્ય દેશો છે, પશ્ચિમના વેસ્ટર્ન કન્ટ્રીઝ છે, એ બધા કેટલા ટેન્શનમાં રહે છે એના ત્યાંના આંકડા, હોસ્પિટલના આંકડા બોલે છે કે વધુમાં વધુ માનસિક રોગ માનસિક રોગથી ઉત્પન્ન થતા બીજા શારીરિક રોગ વધારેમાં વધારે ત્યાં છે. મેડનેસ, હાઇપરટેન્શન, હાર્ટ ડિઝીઝ અને કેન્સર, આ બધા રોગોનું પ્રમાણ ત્યાં સૌથી વધારે છે. ગુરુદેવને બ્લડ કેન્સર હતું ત્યારે હું વિષયમાં જુદી જુદી જગ્યાએ સંપર્ક કરતો હતો. સ્વિટ્ઝરલેન્ડમાં આપણા એક મુમુક્ષુ હતા, પશ્ચિમના દેશોમાં પણ, યુરોપિયન કન્ટ્રીઝમાં સ્વિટ્ઝરલેન્ડ બહુ પૈસાવાળો દેશ છે, ઘણો પૈસો છે ત્યાં લોકો પાસે, છે તો આટલો કે વખોબાર જેવડો સૌરાષ્ટ્ર જેટલો છે આપણો, પણ પૈસા ઘણો છે લોકો પાસે. દર પાંચ માણસે એક માણસ they are suffering from cancer. 100 માણસે 20 માણસો કેન્સર વાળા મળે છે. એટલે મને કેન્સર થઈ જશે તો એ વાત ત્યાં વાર લાગતી નથી ને, એનું ટેન્શન આવ્યા વિના નહીં. મૃત્યુનું ટેન્શન તો બધાને આવે છે, એમ કે ઓચિંતો આવે છે, અને અમુક પછી ઉંમરની સીલિંગ છે ત્યાં, માથું ઘટતા ઉપર જવાય જ નહીં, કેટલીક ઉંમર છે ઉપર તો જવાતું નથી. આ પરિસ્થિતિમાં આ બધા દુઃખોથી, અનિવાર્ય દુઃખોથી કેમ છૂટવું એનો ઉપાય આ મહાત્માએ શોધ્યો છે. તો પહેલા કે તને તું જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં જો તને દુઃખ લાગતું હોય તો, અથવા જન્મ મરણનું દુઃખ લાગતું હોય, પરિભ્રમણનું દુઃખ લાગતું હોય તો, એની ચિંતા પહેલા થાય તો એ દુઃખથી છૂટવાની ચાહના થઈ છે એવું એક સિમ્પટમ જોવા મળે છે. આ એક લક્ષણ છે કે આ જીવને દુઃખથી છૂટવું છે હવે, અને મૂંઝાણો છે એટલા માટે. જો મૂંઝાતો નથી તો હજી એને સંસારના દુઃખો દુઃખ લાગ્યા નથી, ને છૂટવાની ઈચ્છા એને ખરેખર થઈ નથી, તો એનો વારો નહીં આવે. એ પણ એક સિમ્પટમ છે કે એને હજી ઘણી વાર છે. ઉન્નતિ ક્રમમાં, આત્મ ઉન્નતિના ક્રમમાં પ્રવેશ કરવાની એને વાર છે, એ પણ એક લક્ષણ છે. અહીંયા તો સિદ્ધાંત સ્થાપ્યો પહેલા કે યથાર્થ મૂંઝવણ થાય તો તેને માર્ગ મળ્યા વગર રહે જ નહીં, ગેરેન્ટેડ. વાત ક્યાંથી કરી એમણે? કૃપાળુદેવના વચનોનો રેફરન્સ નથી આપ્યો, એમ પોતાના અનુભવથી વાત. ભૂતકાળમાં પોતે પણ એ વેદનામાં સારી રીતે આવેલા છે, અને એ વાત તો પ્રસિદ્ધ એમના ભાઈ હિંમતભાઈએ ઘણી વાર કરેલી છે. તો ખૂબ જ વેદનામાં રહેતા હતા. મૂંઝાયેલો મૂંઝવણમાં ટકી જ ન શકે, આ પ્રેક્ટિકલ વાત છે. તમારું નાક દાબે, એક માણસનું મોઢું ખુલતું નહોતું. ડોક્ટર મહેનત કરતા હતા પણ મોઢું નહોતું ખુલતું. કોઈ માણસ કિમિયો જાણતો હતો, એને નાક દાબી દીધું, કઈ ડોક્ટર ટ્રીટમેન્ટ કાંઈ નહીં, મોઢું ખુલી ગયું શ્વાસ લેવામાં, ફ્રાક કરતો. મૂંઝવણ કોઈ સહન ન કરી શકે. મૂંઝવણ એક એવી ચીજ છે, આપઘાત કરે, સુસાઇડ કરવા તૈયાર થાય પણ મૂંઝવણમાં ટકે નહીં, મૃત્યુ પસંદ કરે. આ તો પ્રસિદ્ધ દાખલાઓ છે. ટેન્શન ચીજ એવી છે, સૌથી વધારે દુઃખ ટેન્શન કોઈ પણ જેવી. તું સંસારમાં તો ઘણી અનેક વાતોના ટેન્શનમાં આવી ગયો, ઘણી વાર સ્યુસાઇડ પણ કર્યા છે પૂર્વભવમાં. તો હવે તારી મૂંઝવણને ટ્રાન્સફર કર, કારણ કે બીજું તો તને આવડતું નથી. જે મુક્તિનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, એની જે ટેકનિક છે એ તો તારે સમજવામાં યોગ્યતા જોઈએ, એ યોગ્યતા વર્તમાનમાં છે નહીં. તમે વર્તમાનમાં જે યોગ્યતા છે એમાં શું થાય, વખતે એમ સંસારમાં તું મૂંઝાશો, તારી જરૂરતની ચીજ ન મળે ત્યારે ટેન્શનમાં આવે છો. એમ આ બાબતમાં જો ટેન્શનમાં આવ તો આમાં રસ્તો નીકળે એવું છે. ટેન્શનમાં આવ તો માર્ગ મળે, ટકી ન શકાય એટલા માટે. અને એમાં આવ્યા વગર માર્ગ મળે એ વસ્તુ સ્થિતિ નથી. પાછી એ વસ્તુના સ્વરૂપમાં નથી કે મૂંઝવણમાં ન આવે, વેદનામાં ન આવે ને માર્ગે ચડી જાય, એવું કોઈના માટે બનતું નથી. મૂંઝાયેલો મૂંઝવણમાં ટકી જ ન શકે. આ વિકલ્પની જાળમાં ગૂંચવાયેલો મૂંઝાયેલો કે જેને શાંતિ નથી, અશાંતિ છે, તે એક ક્ષણ વાર પણ તેમાં ટકી શકતો નથી. અહીંથી આયા, અહીંથી આયા, અહીંથી આયા, અહીંથી આયા. બેઠો હોય તો હાલવાની વાત કરે, હાલવા હોય તો બેસવાની વાત કરે, નીચે થાકી જાય તો સુવાની વાત કરે, સુવો સૂતા થાકી જાય તો બેસવાની ને ચાલવાની વાત કરે, ક્યાંય એને શાંતિ નથી. વિષય બદલા જ કરે છે, વિષય બદલા જ કરે છે, પણ ક્યાંય શાંતિ મળતી નથી. એક ક્ષણવાર પણ અશાંતિમાં ટકી શકતો નથી. એ બધી મૂંઝવણ તો છે, પણ જેને યથાર્થ અંદરથી થાય, યથાર્થ સમજણ છે, અરે શું છે એ વેદના પાછળ કોઈ એક પ્રકારની યથાર્થ સમજણ છે, અંદરથી થાય કે આ વિકલ્પ હવે જોતા જ નથી અને તેમાં ટકી શકે નહીં અને પોતા તરફ તેની પરિણતિ વાયા વગર રહે જ નહીં, અર્થાત પોતાના સ્વરૂપને નાયકને ઓળખ્યા વગર રહે જ નહીં, નાયકનું શરણ લીધા વગર રહે જ નહીં. ત્યાં સુધી લઈ લીધું, અલ્પ વિરામ કરીને ત્યાં સુધી વાત પૂરી કરી. શું કહે છે કે આ વિકલ્પની જાળમાં ગૂંચાયેલો મૂંઝાયેલો જેને શાંતિ નથી, અશાંતિ છે, વિચારોમાં જાળમાં જેમ કરોળિયો ગૂંચાય એમ જીવ વિકલ્પની જાળમાં ગૂંચાઈ ગયેલો છે, ક્ષણવાર પણ એમાં ટકી શકતો નથી. એટલે વિચારો બદલા કરે છે, બદલાયા જ કરે છે, બદલાયા જ કરે છે, વિષય પણ બદલાયા જ કરે છે. જેને યથાર્થ મૂંઝવણ અંદરથી થાય કે કેવી મૂંઝવણ થાય કે આ વિકલ્પ હવે જોતા નથી. જુઓ, અહીંયા થોડો વધારે સ્પષ્ટ કરવા જેવો વિષય એ છે કે આ પ્રતિકૂળતાઓ જોતી નથી એવી વાત નથી લીધી. મોટા ભાગના સંસારી જીવો પ્રતિકૂળતાઓથી અથવા ઈચ્છિત પદાર્થો નહીં મળવાથી મૂંઝવણમાં આવે છે. એ યથાર્થ મૂંઝવણ નથી એમ કેવું છે. સંયોગો પાછળ જગતના બધા જ પ્રાણીઓ છે, એમાં મનુષ્યો વિશેષ પ્રકારે છે, કેમ કે બુદ્ધિવાળા જેવું છે, મનવાળા છે, એટલે બધા જ મનુષ્યો સંસારના અનેક પ્રકારના પદાર્થો મેળવવા પાછળ એના વિકલ્પો ને વિચારો ચાલે છે, એમાં ટેન્શનમાં આવે છે. એવા દાખલાઓ જોયા છે, નાની ઉંમરમાં ગરીબાઈમાં હોય, તો આપણો દેશ જ છે ગરીબ, ગર્ભશ્રીમંત તો બહુ ઓછા માણસો છે, 2-4%, બાકી 90% ઉપરની વસ્તી બધા જ ગરીબાઈમાંથી સારી સ્થિતિમાં આવેલા માણસો છે. જે સારી સ્થિતિમાં છે એ પણ હવે નાની ઉંમરમાં તો ગરીબાઈમાં હોય, પછી મેળવવા માટેના પ્રયત્નો કર્યા હોય, એટલે એમાં વિકલ્પોનો વિચારો તો ખૂબ થયા હોય. કંઈક સંપત્તિ થાય ત્યાં સુધીમાં તો ઉંમરે પહોંચી જાય, 50-60 તો છે જે પહોંચી જાય ત્યારે માન ભેગું થાય, કેટલીક સંપત્તિ ભેગી થાય. હવે જે ભૂતકાળ ગયો એ સંપત્તિ મેળવવામાં, એમાં જે વિકલ્પો ને વિચારો કર્યા એની પરિણતિ થઈ ગઈ. શું થયું એની પરિણતિ થઈ ગઈ એટલે સંપત્તિ પ્રાપ્ત થયા પછી બેચેની નો રોગ લાગવો પડે છે મોટા ભાગના ને. આજુ બાર માંથી લોકો એને એમ કે સુખી છે બધું લાગે છે. લોકો એમ કે સુખી છે એને પૂછો ઊંઘ બરાબર આવતી નથી અથવા જાગ્રત અવસ્થામાં પણ કઈક ને કઈક બેચેની રહ્યા કરે છે. આમ કોઈ ઉપાધિ નું કારણ નથી. આમ બધું આપણે બધું અનુકૂળ બધું પડતું જાય છે એમ કે શું છોકરા અનુકૂળ છે જમાઈઓ અનુકૂળ છે શું આપણે પાણીની જગ્યાએ દૂધ પીવું હોય તો વાંધો નથી આમ દામ ને ઠામ છે શું પણ ખબર નથી પડતી ચેન પડતું નથી આમ કે આવા માણસો જોઈએ છે ખબર પડતી નથી કેમ બેચેની રીએ પણ રીએ જ ને એને જે ટેન્શન ની અંદર એની લાઈફ પસાર કરી છે એની પરિણતિ થઈ ગઈ છે અને એ ચાલુ છે અંદર માં સાયકોલોજીક પરિસ્થિતિ ટેન્શન ની ચાલુ છે. બહારની અનુકૂળતાઓ એને ટેન્શન મટાડી શકતી નથી. વળી અનિત્યતાનો ભય સતાવે છે કે આ બધું જળવાઈ રહેશે કે કેમ એનો કોઈ વીમો ઉતારતો નથી. આયુષ્યનો પણ કોઈ વીમો ઉતારતો નથી. વીમો ઉતારે છે એમાં તો પૈસા આપે છે લાઈફ કોઈ પણ પાછી આપતા નથી. એટલે વીમો પણ રૂપિયાના પાયમાં ઉતરે છે. લાઈફ કેન નોટ બી રિપ્લેસ. એટલે એ જે એને જીવન જે છે એમાં ટેન્શન બહુ ઊભું થાય છે કે હવે શું થશે હવે શું થશે કાલે શું થશે ભવિષ્યમાં શું થશે. વર્તમાન પરિસ્થિતિ ઉપાધિજનક ન હોય તો પણ ભવિષ્યની ચિંતા એને કાળજાને કોરી ખાય છે. આ લગભગ સ્થિતિ સંપન્ન માણસોને જોવામાં આવે છે. એ મૂંઝવણ યથાર્થ નથી. એ મૂંઝવણ યથાર્થ નથી. સૌથી મોટો પ્રશ્ન મરણનો છે. બાકી બધા સમસ્યા બાકીની બધી સમસ્યા એની નીચેની છે અને એક મરણની સમસ્યા સૌથી જો મોટી હોય તો અનંત મરણની સમસ્યા અનંત ગુણી મોટી છે. એની ચિંતામાં તું એની મૂંઝવણમાં તું આવ એમ જ્ઞાનીઓ કહે છે તો તારો વિચાર વિવેક સમજણ યથાર્થ છે. નહીતર નાની નાની ચિંતા કરેશ અને મોટી ચિંતાની દરકાર તને નથી. મોટી ચિંતા થાય એવી પરિસ્થિતિની તને દરકાર નથી અને નાની નાની ચિંતા તને થયા કરે છે કે આનું શું ને તેનું શું આનું શું ને તેનું શું. કોઈ શરીરની ચિંતા કરે છે કોઈ કુટુંબની કરે છે તો કોઈ સમાજની કરે છે. બસ આ ક્ષેત્ર અહીંયા પૂરું થાય છે ચિંતાનું. તારા અનંત જન્મ મરણ ની લટકતી તરવાર નું શું એની ચિંતા નથી થતી. જે સૌથી મોટી વાત છે છે કે વિચાર શક્તિ એટલી ઓછી છે. વિચાર શક્તિ એટલી ઓછી છે. જેને યથાર્થ મૂંઝવણ અંદરથી થાય કે આ વિકલ્પ હવે જોતા જ નથી એ જે વિકલ્પો છે એ ભાવ ભ્રમણ છે. વિકલ્પો છે એ ભાવ ભ્રમણ છે અને જન્મ મરણ થાય છે તે દ્રવ્ય ભ્રમણ છે. એક જગ્યાએ જન્મે મરીને બીજી જગ્યાએ ઉત્પન્ન થાય પણ ત્યાંથી મરે ફેંકાઈને ત્રીજી જગ્યાએ ઉત્પન્ન થાય. આમ ને આમ જે ભ્રમણ કરે છે એનું કારણ એનું ભાવ ભ્રમણ છે. વિકલ્પોથી ભાવોથી પહેલા જીવ ભ્રમણ કરે છે એના ફળમાં એ દ્રવ્ય પણ પરિભ્રમણ કરે છે. એટલે વિકલ્પો છે એ ભાવ પરિભ્રમણ છે અને જન્મ મરણ નું પરિભ્રમણ છે એ એનું ફળ છે, એ કારણ છે, એક એનું કાર્ય છે. કારણ કાર્ય નું આ સાયન્સ છે. જૈન ધર્મ છે તે ઓર્થોડોક્સી નથી, અંધશ્રદ્ધાનો વિષય નથી, રૂઢિરિવાજનો વિષય નથી. એટલા માટે ચોખ્ખું કહેવામાં આવે છે કે તમે માળા ફેરવો ભગવાનના નામની એ કઈ ધર્મ નથી. મંદિર જઈને દર્શન કરો એનું નામ ધર્મ નથી. તહેવારોના દિવસોમાં ઉપવાસ કરો એનું નામ ધર્મ નથી. દયાદાન કરો એનું નામ ધર્મ નથી. અને શાસ્ત્ર વાંચો એનું નામ એ ધર્મ નથી. એ કોઈ ધર્મ નથી. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. ધર્મની વ્યાખ્યા શું કરી? ડેફિનેશન વસ્તુ સહાવો ધમ્મો મગધી ભાષામાં છે. વસ્તુનો જે સ્વભાવ તે ધર્મ છે. પ્રોપર્ટીઝ ઓફ ધી સબસ્ટન્સ, એના જે મૂળ પ્રોપર્ટી મૂળ ગુણધર્મો છે, આત્માના મૂળ ગુણધર્મો એનો ધર્મ છે. પરમાણુના મૂળ ગુણધર્મો એનો ધર્મ છે. ધર્મ એટલે એને જે શક્તિને ધારણ કરી રાખી તે તેનો ધર્મ. જ્ઞાન, સુખ, શાંતિ, આનંદ એવી અનેક શક્તિઓ એવા અનેક ધર્મો ધારણ કરીને મૂળ સ્વરૂપે જીવ નામનો પદાર્થ આ વિશ્વમાં પોતાના સ્વરૂપને ભૂલીને પરિભ્રમણ કરે છે. ખબર નથી કે મારું મૂળ સ્વરૂપ શું છે. જેને પોતાના મૂળ સ્વરૂપનો નિશ્ચય નથી, ખબર નથી, ઓળખાણ નથી, એને કર્તવ્ય અને અકર્તવ્યનો વિવેક હોઈ શકે એમ બની શકવા યોગ્ય નથી. કેમ કે જ્યાં જ્યાં કર્તવ્ય અકર્તવ્યનો ની મર્યાદા નક્કી કરવામાં આવે છે ત્યાં ત્યાં એનું સ્થાન પહેલા નક્કી કરવામાં આવે છે. આ તમારી પોસ્ટ છે અને તમારે આટલું કરવાનું છે, આ સિવાય બીજું તમારે કરવાનું નથી. સ્થાન નિશ્ચિત થયા વિના, પોસ્ટ નક્કી થયા વિના એની ડ્યુટી નક્કી થાય, ફરજ નક્કી, કર્તવ્ય નક્કી ન થાય. એમ જીવનું પોતાનું મૂળ સ્વરૂપ શું છે એને એનો નિશ્ચય થયા વિના આ જીવે પોતાના ભલા માટે શું કરવું એનું કર્તવ્યની એને સમજ હોય શકે. આ એક સમજી શકાય એવી વાત છે. તો કહે છે કે જેને યથાર્થ મૂંઝવણ થાય કે પરિભ્રમણનું કારણ એવા વિકલ્પો મારે જોતા નથી, તે વિકલ્પમાં ટકી શકે નહીં અને પોતા તરફ નિર્વિકલ્પ સ્વરૂપ તરફ તેની પરિણતિ મળ્યા વગર રહે નહીં. એ પરિણતિ ક્યારે વળે? કે પોતાના સ્વરૂપને ઓળખે ત્યારે. એટલે પોતાના સ્વરૂપને ઓળખ્યા વગર રહે નહીં. એટલે સૌથી પહેલા એને એ વિચાર આવે કે મારું મૂળ સ્વરૂપ શું, કે જેથી હું મારા કર્તવ્યને નક્કી કરી શકું. સૌથી પહેલા મારે મારું મૂળ સ્વરૂપ જાણવું જરૂરી છે. એ વિષય ઉપર આવ્યા વિના અને ઓળખે ત્યારે પોતાના સ્વરૂપ તરફ જાય, સ્વરૂપનો આશ્રય લઈએ, એને પોતાનું શરણ લીધું એમ કહેવામાં આવે છે. શરણ લેવું એટલે આધાર લેવો. જીવ એક જીવતો પદાર્થ હોવા છતાં પણ શું છે, મોટું અંધારું ક્યાં છે? બુદ્ધિશાળી માણસોનું એના વિષયમાં પણ વિચારીએ તો કે જીવ એક જીવતો પદાર્થ હોવા છતાં પણ એ પરમાણુનો આધાર લે છે. કે જેનામાં જીવન નથી, જે પરમાણુ જળ છે અચેતન છે. કેવા છે? જળ છે અને અચેતન છે, અને અચેતન હોવાથી જેમાં સુખ શાંતિ નથી. અચેતનમાં સુખ શાંતિ હોય નહીં, હોય શકે ન હોય શકે. મર્દામાં સુખ શાંતિ હોય ન હોય, કેમ કે અચેતન છે. તો જે જીવતો જીવ છે, જેમાં શાંતિ અશાંતિ કઈ નથી, એવા જળ પરમાણુ નો આધાર લઈને સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. કેવડું મોટું અંધારું છે, આવડો મોટો વિપર્યાસ બુદ્ધિ વાળા માણસોને કેમ સમજાતો નહીં હોય? વિચારમાં કેવો વિષય છે? તો કે આપણો ભૂતકાળ વિચારીએ તો આપણે એમાં જ હતા. આપણે પણ એ પરમાણુની પ્રાપ્તિ પાસે શેનેથી? બાહ્ય સાધનોથી. પણ અંદરની આત્મશાંતિનું શું? આ સમસ્યા સંસારના બુદ્ધિશાળી માણસો હલ કરી શક્યા નથી. ખરેખર સુખ શું છે? સુખનું વૈજ્ઞાનિક સ્વરૂપ શું? અને એ સુખ પ્રાપ્તિનો વૈજ્ઞાનિક ઉપાય શું? જીવનું વૈજ્ઞાનિક સ્વરૂપ શું? પરમાણુનું વૈજ્ઞાનિક સ્વરૂપ શું? અને સુખ દુઃખ બંનેનું વૈજ્ઞાનિક સ્વરૂપ શું? આ વિશે જ્યાં સુધી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારવામાં ન આવે અને એનું સમાધાન મેળવવામાં ન આવે ત્યાં સુધી જેમાં સુખની કલ્પના છે એવા પરમાણુઓ, જેમાં સુખની ભ્રાંતિ છે એવા પરમાણુઓ કદી કોઈ જીવને સુખી કરી શકશે નહીં, ને જગત સંસારમાં કોઈ જીવ સુખી થવાનો નથી. અનંતકાળથી અનંત જીવો પરમાણુમાંથી સુખ લેવાનો અનંત પુરુષાર્થ કરી રહ્યા છે અને કરી ચૂક્યા છે, કોઈ સુખી થયા જોવામાં આવતા નથી. કેમ કે બધા સુખ માટેના પ્રયત્નવાન છે, એ બતાવે છે કે હજી એ સુખી થયા નથી. નાનીઓએ એનો રસ્તો શોધ્યો છે. નાનીઓ એટલે વિજ્ઞાનીઓ હતા. આમ તો ખરેખર નાનીઓ હતા એ શું હતા? વિજ્ઞાનીઓ હતા. એમણે આ રસ્તો શોધ્યો છે. અસાતાની અંદર તો માણસને પીડા થાય, રોગ થાય એમાં તો પીડા થાય, અને પીડા થાય એનું દુઃખ કોઈ પાર્ટિસિપેટ કરી શકે નહીં. કેમ કે પીડા ચાલુ હોય એટલે પીડામાં જોડાઈ જાય, જીવના પરિણામો એમાં લાગ્યા રહીએ, અને છૂટવા માંગે તો પણ ત્યાંથી છૂટી શકે નહીં. અનિવાર્યપણે પીડા ભોગવવી જ પડે. ત્યારે એ ડાયા માણસોએ એનો ઉપાય શોધવાનો પ્રયત્ન કર્યો અને આશ્ચર્યકારક આનંદ સાથે, સાનંદ આશ્ચર્યકારક ઉપાય એમને મળ્યો કે અરે આ પીડામાં તો વધારે મજા લઈ શકાય એવી પણ એક વાત છે. વધારે શાંતિ પીડાના વખતે પ્રાપ્ત કરવી કરી શકાય એવો આનો ખરેખર વૈજ્ઞાનિક ઉપાય તો એવો છે. માટે હવે પીડાથી ડરતા નથી અને મૃત્યુથી પણ ડરતા નથી. આવી એક બહુ મોટી વાત આ વિજ્ઞાનમાં અને આ વૈજ્ઞાનિક ઉપાયમાં રહેલી છે. એટલે એનું મહત્વ જેને સમજાય છે એ પૂરી તાકાતથી એની પાછળ લાગી જાય છે. જેને એ મહત્વ સમજાતું નથી એ પૂરી તાકાતનો ઉપયોગ કરતા નથી, અને અધકચરો પ્રયત્ન કરનારને આમાં સફળતા મળતી નથી, કેમ કે એની સમજણ જ અધકચરી છે, એટલે એનો પ્રયત્ન પણ અધકચરો રહે છે. આમ છે. જેમ ખરેખર મૂંઝાયેલો માણસ ગમે તેનો ટેકો લેવા જાય છે, ડૂબતો તણખલાને પકડે તરણાને ચાલે, ડૂબતો માણસ તરણાને બાજે, એમ ખરેખર મૂંઝાયેલો માણસ ગમે તેનો ટેકો લેવા જાય છે, તેમ અંદરથી મૂંઝાયેલો પોતાના સ્વરૂપનો ટેકો લીધા વગર રહેતો જ નથી. તું પરમાણુ નો આધાર લે છે એ તારી ભૂલ છે. તારી સુખ શાંતિ અને આનંદ માટે તું પરમાણુ નો આધાર લે છો એ તારી ભૂલ છે. ત્યાં સુખ શાંતિ અને આનંદ મળે એવી કોઈ વૈજ્ઞાનિક વ્યવસ્થા નથી. વૈજ્ઞાનિક રીતે કેવી રીતે પોસિબલ છે? એક જીવ બીજા જીવનો આધાર લે એનો સાયન્ટિફિક એપ્રોચ શું? ચાલો શું મળે? એ તો જીવ તો જુદો છે. તમે પીડાથી દુઃખી થાવ છો, બીજા જીવ છે એ ભલે ડોક્ટર છે કે ગમે છે, ગમે તે રીતે સંપન્ન છે, તમારી પીડાનો ઉદય પૂરો જ ન થતો હોય ને ચાલુ રહેતો એમ એ કરે શું? પેન કિલર ફેલ જતા હોય શું કરે? આપણે પછી પીડા તો ઘટતી નથી ને, એનું શું? એક માનસિક તમે સપોર્ટ લીધો, પીડાનું શું? એ પીડાને કોઈ ઓછી કરી શકે છે, લઈ શકે છે, એનો કોઈ એપ્રોચ છે? એપ્રોચ તો છે, કેમ કે બે પદાર્થો ભિન્ન છે, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી. બે એક જીવ અને બીજો જીવ તદ્દન જુદા છે. જે બિલકુલ જુદા છે એ કલ્પનાથી આધાર લે કે આ મને, આ મારા આધાર છે, આ મારા આધાર છે, આ મારા આધાર છે, પણ એનો આધાર લઈ તો શકતો નથી. કલ્પનામાં કેટલો ટાઈમ ટકી શકે? એ કલ્પના છે. એક પદાર્થ બીજા પદાર્થનો આધાર લે એની કલ્પના છે. ત્યારે જ્ઞાનીઓ એમ કહે છે કે તારામાં જે અનંત શક્તિ છે એનો આધાર લે ને, તો એ શક્ય છે, બોલું અશક્ય છે. તું તારો આધાર લે તો તને કોઈ આધારની જરૂર નહીં પડે, તારું સ્વરૂપ જ નિરાલંબ નિરપેક્ષ છે એ ઓળખાવે છે, એનો આધાર લેતા શીખડાવે છે, સમજાવે છે, બસ પછી શું વાંધો? બીજો તમારા પ્રશ્નનો બીજો વિકલ્પ આપો કે એક જીવે બીજા જીવનો આધાર લીધો, જેનો આધાર લીધો એ ગુજરી ગયો, શું કરે? એના હાથની વાત છે કે કઈ હાથની વાત? જેના આધારે જીવતો હતો એ ઉપડી ગયો, ચાલો એનું આયુષ પૂરું થયું, શું કરે? અથવા એનું પરિણામ બદલાઈ ગયા, એના વિચારો બદલાઈ ગયા, એના અભિપ્રાયો બદલાઈ ગયા, શું કરો? સ્વતંત્ર છે, તમારા તાબેદાર તો કોઈ છે નહીં, શું કરો તમે? કેટલું મોટું રિએક્શન આવશે પછી? જેના આધારે બીજા જીવના આધારે એને શું કલ્પ્યું હશે એને રિએક્શન કેટલું આવશે મોટું? હે, વધારે દુઃખી થઈ જશે. એને એમ થશે મને દગો દીધો, એને શું થશે? મને દગો દીધો. આ શરીરમાં એમ જ થાય છે, રિએક્શન એમ જ આવે છે, શરીરનો આધાર લીધો છે, આ શરીરથી હું સુખી એટલે સુખી. પરમાણુ એકદમ અચિંતા ફરે છે, એકદમ કાંઈ ન હોય, બળબળતી ગરમીમાં કફ થઈ જાય, શું કરો તમે? બારમાં એટલી ગરમી હોય એમાંથી આ શરીરમાં કફ થાય અને સીધો કફમાં ઝડપાઈ જાય, બ્રોન્કાઇટિસ. ચાલો શું કરો, પરમાણુ સ્વતંત્ર પરિણામ એમાં શું કરો તમે? ઠંડીમાં તો માણસને ચાલો શરદી લાગે, ગરમીમાં શરદી લાગે એનું શું કરશો? લાગે છે કે નથી લાગતું? બધું થાય છે. શું કરો તમે? પરમાણુ સ્વતંત્ર પરિણામ છે, આપણા આ ફિલોસોફીમાં દાખલ છે. મોટા મોટા ડાક્ટરો છે આપણી લાઈનમાં, વર્લ્ડ લેવલના ડાક્ટરો છે. કેવા? વર્લ્ડ કોન્ફરન્સ એટેન્ડ કરતા હોય એમાં. એવા ડાક્ટર મારો તો સંપર્ક છે બધાની સાથે. શું સ્પષ્ટ કે છે કે અમારું કઈ કામ આવે નહીં આમાં, પરમાણુ સ્વતંત્ર પરિણામ છે, અમારું કઈ કામ આવે નહીં. અમે જેટલું જાણીએ છીએ એટલો પ્રયત્ન કરવા જઈએ તો અમે ફેલ જઈએ છીએ, અમે અનુભવ કરીએ છીએ. એનો અર્થ શું થાય છે? પરમાણુ ઇન્ડિપેન્ડન્ટલી પરિણામ છે. કેમ કે એનું એક્ઝિસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ છે. તમારું એક્ઝિસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ છે, સામાનું બીજા જીવનું બીજા પરમાણુનું એક્ઝિસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ છે. તમે તમે એના અસ્તિત્વમાં શું ઘેલમેલ કરી શકો? હસ્તક્ષેપ કરવાનો તમારો કોઈ અધિકાર નથી અને કોઈ વસ્તુ સ્થિતિ નથી, કોઈ સાયન્સ પણ નથી. જીવને કલ્પના થાય છે કે આપણે સફળ થયા, કઈ નથી. એ તો થોડોક ક્યાંક મેળ ખાવાનો હોય, એક જગ્યાએ મેળ ખાય અને 100 જગ્યાએ મેળ ન ખાય એનો વિચાર કરે નહીં, તો ઓલા જેવું છે. ખોડિયાર ને નાળિયેર વધી રહ્યું, તમારું આ કામ થયું પણ તારા 50 કામ ન થયા એનું શું? હવે 100 કામ નથી થયા એનું શું? એક કામ થાય ત્યાં રાજી રાજી સાહેબ બસ મને ખોડિયારે મદદ કરી, મારા માતાજીએ મને મદદ કરી, પણ તારા 100 કામની મદદ શું કરવા નથી કરતી? જો કરતી હોય તો એનો વિચાર જીવ કરતો નથી. એમ અહીંયા પણ એવી જ અંધશ્રદ્ધા રાખે છે કે એક જગ્યાએ પ્રયત્નમાં સફળ થાય એટલે માને છે કે પ્રયત્ન કરવાથી આપણે સફળ થઈ જઈએ. પણ તું 100 જગ્યાએ ફેલ ગયો એનું શું? એનો તો વિચાર કર કે એની પાછળનું વિજ્ઞાન શું છે. તમે જો બુદ્ધિશાળી માણસ હોય તો વૈજ્ઞાનિક રીતે વિચારો કમસે કમ. શા માટે કલ્પનામાં પડો છો? શા માટે અંધશ્રદ્ધામાં જ આવશો? સીધી વાત તો એ છે. એ તો ખોડિયારને માનવા વાળો ને આ માનવા વાળામાં ફેર શું? એમ કહો ને ક્યાંય ફેર નથી. એના ગુણધર્મો જુઓ, તમારા ગુણધર્મો જુઓ અને બંનેના એક્શન રિએક્શનને સમજો, એની મર્યાદાઓને સમજો, પરિણામની મર્યાદાને સમજો. એનું સાયન્સની વાત છે સીધી ચોખ્ખી. આમાં કોઈ બીજું ઇસ્ટમ પિસ્ટમ સમજાવવાનું છે ને? ચોખ્ખું વિજ્ઞાન છે, એબ્સોલ્યુટ સાયન્સ છે એકદમ. જરાય અંધશ્રદ્ધામાં નહીં રહેવાનું, બિલકુલ. સવાલ નથી આમાં. કેમ કે જેને જેના નિમિત્તે સમજાય એના એનો એને જે આખો ટ્રેન્ડ ફરી જાય છે, પરિણામનું જે વલણ બદલાઈ જાય છે, એને ઉપકાર બુદ્ધિ આવ્યા વગર રહેતી નથી. તેમ અંદરથી મૂંઝાયેલો માણસ પોતાના તે સ્વરૂપનો ટેકો લીધા વગર રહેતો જ નથી, તે પોતાના સ્વભાવને ગ્રહણ કરી જ લે છે. માટે યથાર્થ જે મૂંઝાયેલો હોય ને યથાર્થ જિજ્ઞાસા જાગે તો તે સ્વભાવનો ટેકો અંતરમાંથી લીધા વગર રહેતો જ નથી, સ્વભાવને ઓળખી લે છે. એનું કહેવું શું છે કે ભાઈ તારામાં શક્તિઓ પડી છે, એ શક્તિઓને કેવી રીતે કેળવવી? આ જીવમાં આત્મામાં રહેલી જે શક્તિઓ છે, જ્ઞાન શક્તિ છે, સુખ શક્તિ છે, જ્ઞાન શક્તિ સૌથી વિશિષ્ટ પ્રકારની મોટી શક્તિ છે, અને એને કેળવતા કેળવતા સુખ આનંદ શાંતિ વગેરે બધું મળે છે. તારો પ્રોબ્લેમ તો એ જ છે, તારી શક્તિઓને કેવી રીતે જાગૃત કરવી, કેવી રીતે કેળવવી, એનું વિજ્ઞાન છે. જે ખરેખર મૂંઝાયેલો હોય તે આ લાઈનમાં એવી રીતે આવી જાય છે, કેમ કે એ શોધ કરે છે, એને જરૂર છે ખરેખર આમાં છે શું આની પાછળ. કેમ કે દુનિયાના પ્રસંગો એવા છે, ક્યાંય સમાધાન તને નહીં થાય. બદમાશમાં બદમાશ માણસ આ દેશનો પ્રાઇમ મિનિસ્ટર હોઈ શકે કે અમેરિકાનો પ્રાઇમ મિનિસ્ટર હોઈ શકે, આનું કઈ નીતિ નિયમ ખરો કઈ કુદરતનો, એનું કઈ નહીં. અને આજે જોવામાં આવે છે કે એ લોકો મર્ડર કરાવી શકે છે, રાજકારણ ગુંડાઓનું થઈ ગયું, શું કરો. તો એવું નથી કે બહુ પવિત્ર માણસ સંત મહાત્મા હોય કે આ દેશનો રાજા હોય, એવું જ કઈ નથી. આનો આનો તમે સમાધાન ક્યાં કરવા જશો? પ્રમાણિકમાં પરપ્રમાણિક, એકદમ ઓનેસ્ટમાં ઓનેસ્ટ, હાર્ટીલી સાયન્ટ હોય અને એનું કોઈ ભાવ ન પૂછે, એઠવા ખાતો હોય, દુઃખી હોય, એવું જોવામાં આવે. બાજે દ્રષ્ટિએ વિચિત્રતા દેખાતી હોય, એનું શું તમે સમાધાન શું કરો? એટલે આ વિજ્ઞાન સમજાય વિના એનું કોઈ સમાધાન મળે એવું છે. અને આની પાછળનું વિજ્ઞાન શું છે એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી કોઈ રીતે એનું સોલ્યુશન મળે નહીં, અને મૂંઝવણ મટે નહીં, ટેન્શનમાંથી બહાર નીકળી શકે નહીં, એવી વાત છે. થેન્ક યુ. કાલે જરા જરૂર હશે, હું કરી લીધું છે.